શ્રી સમય સાવી કળષ્ટિકા એનો જીવ નામનો પ્રથમ અધિકાર કળશ નંબર 11 બોલો.
નહીં વિદ થતી વત સ્પષ્ટ ભાવાદયો મી સ્ફુટમ પરિતરંતો ફેત યત્ર પ્રતિષ્ઠા અનુભવતુ તમેવા દ્યોતમાનમ સમંતા જગદભગત મોઈ ખંડાન્ન સહિત જગત તમેવ સ્વભાવમ સમ્યક અનુભવતી. જગત એટલે સર્વ જીવ રાશિ તમેવ નિશ્ચયથી પૂર્વોક્ત સ્વભાવમ શુદ્ધ જીવ વસ્તુને સમ્યક એટલે જેવી છે તેવી અનુભવતું પ્રત્યક્ષપણે સ્વસંવેદન રૂપ આસ્વાદો. પ્રત્યક્ષપણે સ્વસંવેદન રૂપ આસ્વાદો
આસ્વાદો પછી આસ્વાદ આસ્વાદ
અને પ્રત્યક્ષ
પ્રત્યક્ષ
કેવા કેવો થઈને આસ્વાદો કે અપગત મોહી ભૂય. અપગત એટલે ટળી ગઈ છે. મોહી ભૂ એટલે શરીર આદિ પરદ્રવ્ય સાથે એકત્વ બુદ્ધિ જેની એવો થઈને
મમત્વ છૂટી ગયું છે, મોહ છૂટી ગયો છે, એકત્વ છૂટી ગયું છે.
ભાવાર્થ આમ છે કે સંસારી જીવને સંસારમાં વસતા અનંત કાળ ગયો. શરીર આદિ પરદ્રવ્ય સ્વભાવ હતો,
પરદ્રવ્યનો સ્વભાવ હતો. શરીર આદિ શરીર મન વાણી કુટુંબ કબીલા ધન ધાન્ય રાગ દ્વેષ આદિ પરદ્રવ્ય સ્વભાવ હતો. શરીર આદિ એ સ્વદ્રવ્ય નતું, પરદ્રવ્યનો સ્વભાવ હતો. પરંતુ
પરંતુ આ જીવ પોતાનો જ જાણીને પ્રવર્ત્યો.
મારા જ છે જાણે શરીર મારું કુટુંબ મારું બધું મારું. મોટો મૂર્ખ પરને પોતાનો જાણે જોર છે એમ આવે સાથે.
પરંતુ આ જીવ પોતાનો જ જાણીને પ્રવર્ત્યો. તો જ્યારે આ વિપરીત બુદ્ધિ છૂટે ત્યારે જ આ જીવ શુદ્ધ સ્વરૂપ અનુભવવાને યોગ્ય થાય છે.
વિપરીત બુદ્ધિ રીએ મારા પણ રાખે શરીર આદિમાં અને આત્માના દર્શન થાય એમ ને બને તો કાળ.
વિપરીત બુદ્ધિ છૂટે એમ ગયું, સંયોગ છૂટે એમ નથી.
વિપરીત બુદ્ધિ સંયોગ છૂટે જ નહીં. સંયોગ સંયોગમાં છે, છૂટા જ છે,
છૂટા જ છે.
સંયોગ તો છૂટા જ છે. એમાં એકત્વ બુદ્ધિ રૂપ જે મમત્વ ભાવ મોહ ભાવ એ છૂટી જાય છે. મારા પણ એની બુદ્ધિ છૂટે છે. સંયોગ તો રહી ગયા.
સંયોગ તો છૂટા જ છે,
છૂટા જ છે. સંયોગ ક્યાં છોડવા છે? પણ સંયોગ મારા એવી જે મિથ્યા બુદ્ધિ હતી એ સ્વભાવ મારો તો મિથ્યા બુદ્ધિ છૂટી ગઈ.
ઘણા લોકો એમ કહે છે કે ઘર ગ્રસ્તી છોડો મુનિ થાવ ત્યારે આત્મા અનુભવ થાય.
એ ખોટી વાત છે સાહેબ, એ તદ્દન જૂઠી વાત છે. એ છૂટા છે, છૂટા છે. હું છોડવા અને એ છોડવાની બુદ્ધિ છે, કરતા બુદ્ધિ છે, કરતા બુદ્ધિ છે. બરાબર નથી. સહજપણે છૂટે છે મુનિરાજ તો એ જુદો વિષય. અહીંયા તો મિથ્યા બુદ્ધિ છૂટે છે સમ્યક દર્શનના કાળમાં. એ સમ્યક દર્શનની પ્રધાનતા છે મેઇન. સાધુની પ્રસ્તુત નથી, સાધુ તો પછી થાય. એક તો બુદ્ધિ શરીર આદિ નથી ને, એ છૂટે છે ત્યારે પ્રત્યક્ષ સ્વાદ આવે છે, આત્માનું દર્શન થાય છે. એકત્વથી વાત કરીને એકત્વ બુદ્ધિ છૂટે છે. બાકી બાહ્ય પદાર્થ નો ત્યાગ, બાહ્ય પદાર્થ નો ત્યાગ જે જુદા જ છે, ભિન્ન જ છે, એનો ત્યાગ કરો. એનો મોહ રાખીને એનો ત્યાગ કરે,
એનો ત્યાગ કરે. જેનો ગ્રહણ કર્યો જ નથી એનો ત્યાગ કરે છે,
એનો ત્યાગ કરે.
જેનો ગ્રહણ કરીને બેઠો છે એનો ત્યાગ કરતો
ત્યાગ કરતો નથી.
મમતા નથી છોડતો, સંયોગ છોડે.
આપની કૃપા થી તત્વ બહુ સ્પષ્ટ હોય,
બહુ સ્પષ્ટ,
બહુ બહુ
બહુ સ્પષ્ટ.
એ પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં નથી ને ગ્રહણ કર્યું નથી, અને ત્યાગની વાત શું? અહીંયા તો કે મમતાનું ગ્રહણ કર્યું છે, એનો જે ત્યાગ, એ પણ નામ માત્ર છે.
એ પણ નામ માત્ર છે.
એટલે જ્ઞાનનું ગ્રહણ કર્યું છે બસ, કોનો ત્યાગ નથી કર્યો. જ્ઞાનનું ગ્રહણ કર્યું છે એ વાત સાચી,
બરાબર.
જ્ઞાનનું ગ્રહણ થતા અજ્ઞાન ઉત્પન્ન થયું તો એનો ત્યાગ કર્યો, ઉપચાર થી કહેવાય. અજ્ઞાન ગયું ને, જ્ઞાન પ્રગટ થયું તો અજ્ઞાન ગયું, સૂર્યનો પ્રકાશ થયો અંધકાર ગયું. અંધકારને કાઢ્યું સૂર્યએ, કોઈ દી હોય
જોયો નથી
એને, સૂર્ય ક્યાંથી જોયો અંધકાર? સૂર્યનો ઉદય થયો, અંધકાર વ્યય થઈ ગયો, ખલાસ. જ્ઞાન પ્રગટ થયું, આત્માનું ગ્રહણ થયું, અનુભવ થયો. તો મોહનો ત્યાગ કર્યો, ઉપચાર થી કહેવાય કે મોહનો ઉત્પત્તિ નથી, એનું નામ ત્યાગ. ત્યાગ નામ
માત્ર,
કેમ કે ખરેખર એને ગ્રહણ કર્યું, ગ્રહણની મિથ્યા બુદ્ધિ હતી.
જયારે આ વિપરીત બુદ્ધિ છૂટે ત્યારે જ આ જીવ શુદ્ધ સ્વરૂપ અનુભવવાને
યોગ્ય થાય,
યોગ્ય થાય છે.
વિપરીત બુદ્ધિ છૂટે એના પર વજન હતું.
કેવું છે શુદ્ધ સ્વરૂપ? કે સમંતાત દ્યોતમાનમ. સમંતાત એટલે સર્વ પ્રકારે, દ્યોતમાનમ એટલે પ્રકાશમાન છે. ભાવાર્થ આમ છે કે અનુભવ ગોચર થતા કઈ ભ્રાંતિ રહેતી નથી.
કઈ ભ્રાંતિ રહેતી નથી,
અનુભવ ગોચર થતા કઈ ભ્રાંતિ રહેતી નથી.
આ મારું છે એવું કોઈ દી સ્વપ્નમાં ન
થાય. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જીવ તો શુદ્ધ સ્વરૂપ કયો અને તે એવો જ છે, પરંતુ રાગ દ્વેષ મોહ રૂપ પરિણામોને અથવા સુખ દુઃખ આદિ રૂપ પરિણામોને કોણ કરે છે અને કોણ ભોગવે છે?
આત્મા શુદ્ધ તો છે, એ તો બરાબર કેવો છે, પરંતુ આ પર્યાયમાં એની પરિણામમાં રાગ દ્વેષ મોહ સુખ દુઃખ થાય છે, એને કોણ કરે છે અને કોણ ભોગવે છે? એમ પ્રશ્ન સારો છે. ઉત્તર પ્રશ્ન થયો ને કે આ રાગ દ્વેષ સુખ દુઃખ ને રાગ દ્વેષ ને કરે ને સુખ દુઃખ ભોગવે છે, એ કોણ ભોગવે છે? તમે કયો આત્મા શુદ્ધ છે? અશુદ્ધ જો અશુદ્ધ કયો હોત તો હું પ્રશ્ન ન કરત. તમે એક બાજુ આત્માને શુદ્ધ કયો છો અને બીજી બાજુ કયો છો કે રાગ દ્વેષ અને સુખ દુઃખ એને કરતો નથી ને ભોગવતો નથી, તો મારો પ્રશ્ન છે કે પરિણામ તો છે, દુઃખ તો છે દશામાં, તો એને કરે કોણ ને ભોગવે કોણ? એવો પ્રશ્ન સરસ કર્યો.
ઉત્તર આમ છે કે આ પરિણામોને કરે તો જીવ કરે છે અને જીવ ભોગવે છે.
એમ ઉત્તર આપો કે શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા છે, પણ રાગદેશ પર્યાયમાં થાય એને એ વિશેષ કરે છે. સામાન્ય આત્મા શુદ્ધાત્મા એને કરતો નથી, વિશેષમાં કરતા ને ભોગતાનો ધર્મ છે. એટલે પર્યાય રાગને કરે છે અને ભોગતા નામનો પર્યાયનો ધર્મ દુઃખને ભોગવે છે. ત્યાં સુધી ભેદજ્ઞાન નથી, એક તો બુદ્ધિ છે, ત્યાં સુધી પણ શુદ્ધાત્મા તો કરતો ભોગવતો નથી,
બરાબર.
પણ એનો સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાય છે, પણ વિશેષ અપેક્ષાએ, પર્યાય અપેક્ષાએ, સ્વભાવને ભૂલે છે ત્યારે પર્યાય રાગને કરે છે ને પર્યાય દુઃખને ભોગવે છે. વ્યવહાર જીવ કરે છે ને વ્યવહાર જીવ ભોગવે છે. નિશ્ચય જીવ તો કરતો નથી ને ભોગવતો નથી, અકારક ને અવેદક શુદ્ધેવો ને રહ્યો છે. વિશેષ અપેક્ષાએ કરતા છે એમ સંમત કરવું, વિશેષ અપેક્ષાએ ભોગતા છે, જ્યાં સુધી ભેદજ્ઞાનનો અભાવ છે, અજ્ઞાની છે, ત્યાં સુધી એ કરતા ભોગતા છે. પણ મૂળ દ્રવ્ય નથી. સામાન્ય ને જો તમે કરતા ભોગતા માનો તો મિથ્યા, અને પર્યાયમાં કાર્ય થાય છે રાગ દ્વેષ અને તો ભોગવાય છે, એનો જો નિષેધ કરો તો અજ્ઞાન,
બરાબર.
જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી એની પર્યાયમાં રાગદ્વેષ થાય છે અને દુઃખ ભોગવાય છે. પણ એ આત્મા નહીં, એ અનાત્મા કરે છે અને અનાત્મા ભોગવે છે, અથવા વિશેષ અપેક્ષા એ કરતા ભોગતા કહેવાય. એમાં લખ્યું જીવ કરે છે ભોગવે છે, એટલે વિશેષ અપેક્ષા લેવું. એમાં સામાન્ય જો ખતમી ગયે તો મરી જાય. કારણ કે વ્યવહારની ના કઠું ઢગલા બન, એક બાજુ શુદ્ધ જીવ છે કયો અને કરતા ભોગતા નથી માટે શુદ્ધ છે, અને છતાં રાગદ્વેષ થાય ને દુઃખ ભોગવે, કોણ કરે ને કોણ ભોગવે છે? કરે તો જીવ કરે છે, કરે તો એમ શબ્દ છે એના પર વચન છે. જ્ઞાતારી તો નહીં, કરતા બુદ્ધિ કરે
તો
વિશેષ અપેક્ષાએ તો પરિણામ, પરિણામને કરે છે, ઉપચારથી જીવ કરે છે, એ વ્યવહારનું કથન છે. બિલકુલ વ્યવહાર નહીં, અન્યથા કથન કરે છે, છે અકર્તા અને માને એને કરતા, કરે છે પર્યાય અને દ્રવ્યને કરે છે એમ કહેવાય ઉપચારથી. કરે તો જીવ કરે છે, જીવ ભોગવે છે. કયો જીવ ભોગવે છે? વિશેષ જીવ ભોગવે છે. જે કરે તે ભોગવે, પર્યાય કરે ને પર્યાય ભોગવે,
એ ઉસકા ધર્મ હે.
ધર્મ
પર્યાયનું ધર્મ, કરતા ભોગતા પણ પર્યાયનું ધર્મ,
પર્યાયનું ધર્મ છે. દ્રવ્યનો કરતા ભોગતા ધર્મ જ નથી, એ તો અકારક ના વેદક છે. એમ આ આ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી ભેદના ન થાય. આવા શાસ્ત્રોમાં પઠન તો આવે, કરે તો જીવ કરે છે. જીવ કરતો હોય તો અજ્ઞાન કેમ કહેવાય? આમાં લખ્યું છે જીવ કરે તો જીવ કરે છે, તો જીવ કરે છે રાગદ્વેષ દુઃખને ભોગવે છે, તો તમે કયો અજ્ઞાન? કે અજ્ઞાન કેમ? ઈ કરે છે ને ભોગવે છે તો જીવ છે, તો પછી અજ્ઞાન કેમ કહેવાય? એને
કરતો ભોગવતો નથી,
માને છે,
કરે છે
બીજો, કરે છે બીજો ને ઉપચારના ઉપર આવ્યો. એની હાજરી છે જીવની, જીવની હાજરી છે, ઉપસ્થિતિ છે જ્ઞાયક ગણે, પણ એ કરતા ભોગતા નથી, એ તો સાક્ષી છે. એવું ભેદ જ્ઞાન કરે તો સાક્ષાત જ્ઞાતાથી, હું તો જ્ઞાતા છું, કરતા ભોગતા હું નહીં. પરિણામથી ભેદ જ્ઞાનથી ક્ષણિક ઉપાદાન ને ચિકારી ઉપાદાન અવાયોગ થાય છે. હું તો જાણનાર છું, અવાયોગ થાય છે એનું હું કરનાર નથી. ત્યાં તો દ્રષ્ટિ દ્રવ્ય પર આવી જાય, થવાયોગ થાય છે, હું એનો કરનાર નહીં. ભૂતાર નહીં જો, આશ્રવ બંને જો. પરંતુ આ પરિણતિ વિભાવરૂપ છે, ઉપાધિરૂપ
છે,
તેથી નિજ સ્વરૂપ વિચારતા તે જીવનું સ્વરૂપ નથી એમ કહેવાય છે. ચોખ્ખું કહ્યું કે નહીં, જીવનું સ્વરૂપ નથી કરતા ભોગતા,
બરાબર
નથી. વિભાવ રૂપ છે, ઉપાધિ રૂપ છે, નીકળી જાય છે. ઉપાધિ એટલે નીકળી જાય,
નીકળી જાય છે.
ખરેખર તો એકત્વ થતો જ
નથી,
એકત્વની માન્યતા, કેમ કે તદરૂપો અનુભવ નથી, એ થતો નથી. ઘરે ભોગવે ક્યાંથી? માન્યતા કરે છે બસ, અકર્તા ને કરતા માને, અકર્તા કરતા ન થાય, અકર્તા તો કરતા રહી.
અકર્તા કરતા હો જાય તો પછી આ પરણતી વિભાવ રૂપ ક્યાં સિદ્ધ,
ક્યાંથી સ્વભાવ થઈ ગયો? રાગ માં એકત્ર છે તો રાગ નો જે વિષય એ પણ એની એકત્રો ઊંધી થઈ ગઈ એમ. કેમ કે જ્ઞાન નું અજ્ઞાન થાય છે ને, દેહ નું અજ્ઞાન ક્યાં થાય છે?
અમે એટલે વિદ્યમાન અશુદ્ધ રાગાદી ભાવ પરસ્પર પિંડરૂપ એક ક્ષેત્ર અવગા અને આદિ શબ્દથી અન્ય ભાવ, અનિયત ભાવ, વિશેષ ભાવ અને સંયુક્ત ભાવ ઇત્યાદિ જે વિવાહ પરિણામો છે
બધું લઈ લીધું.
હા, બધું લઈ લીધું. તે સમસ્ત ભાવો શુદ્ધ સ્વરૂપમાં શોભા નથી ધારણ કરતા,
એટલે એમાં રહેતા જ નથી. એમ પેલા કહ્યું જે શુદ્ધાત્મ સ્વરૂપમાં વિદ્યમાન અશુદ્ધ રાગાદી ભાવ એમાં વિદ્યમાન એમ કહ્યું હતું ને. અહીંયા કહે છે કે એ શોભા પામતા નથી, ઉપર ઉપર તરે છે પણ અંદર ઘૂસતા નથી, ત્રિકાળી દ્રવ્યમાં ઘૂસતા નથી. એમ પર્યાયમાં જે ધર્મ છે ને એ ધર્મ પ્રેમ આવતો નથી. પર્યાયમાં જે ધર્મ પ્રગટ થાય એ દ્રવ્યમાં આવી શકે છે. પર્યાયમાં રાગ દ્વેષ થાય છે, પ્રતિષ્ઠા પામતા નથી, એટલે દ્રવ્ય સ્વભાવની અંદર પ્રવેશતા
નથી.
ઉપર બહાર છે, બહારમાં છે, બહિર્તત્વ રૂપે છે, પણ અંતરતત્વ એનાથી જુદું છે. એમ એટલો સ્વીકાર કર્યો કે પર્યાય થાય છે આત્માના શુદ્ધ સ્વરૂપમાં વિદ્યમાન. એમ પેલા લીધું આખા પ્રમાણથી, પ્રમાણથી લીધું, સમજી ગયા? અને પછી ભેદજ્ઞાન કરાવી લીધું. એ અંદર પ્રતિષ્ઠા પામતા નથી, અંદરમાં જતા નથી, બહારમાં છે. એમ વાણી મેલું થયું, એના મૂળ સ્વભાવમાં મેલ કરતો નથી. ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મામાં રાગ પ્રયત્તો નથી, પ્રતિષ્ઠા પામતા નથી. એટલું રાગાદી ભાવો કે અન્ય અન્યરા ભાવો અંદર પ્રતિષ્ઠા પામતા નથી, એટલે અંદરમાં જતા જ નથી, બહાર જ રહે છે, બહાર લોટે છે. આખું ભેદના દ્રવ્ય પર વચનું છે. હવે એક એક ભાવનો શબ્દાર્થ કરે છે. અન્ય ભાવ એટલે શું, અનિયત ભાવ એટલે શું આવે છે?
પાંચ ભાવ છે, નર નારદ ત્રિયંચ અને દેવ પર્યાયરૂપ ભાવનું નામ અન્ય ભાવ છે. અસંખ્યાત પ્રદેશ સંબંધી સંકોચ વિસ્તારરૂપ પરિણમનનું નામ અનિયત ભાવ છે. દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ ભેદ કથનનું નામ વિશેષ ભાવ છે.
ગુણ લીધો અને ઓલો ઓમાં પ્રદેશ નો સંકોચ વિસ્તાર લીધો, પ્રદેશ નો સંકોચ વિસ્તાર લીધો. કોઈ વખતે અગુર લઘુ ગુણ લેવાય અનિયતમાં, કોઈ વખતે જ્ઞાન ની નાદિક અવસ્થા પણ લેવાય. એમ
અને આ પ્રદેશો નો સંકોચ,
આ પ્રદેશ નો સંકોચ વિસ્તાર આમાં લીધો. એમ અને જ્ઞાન દર્શન તો ગુણ ભેદ કયો, એ વિશેષ ભાવ છે.
રાગાદી ઉપાધિ સહિત નું નામ સંયુક્ત ભાવ છે. ભાવાર્થામ છે,
ભાવાર્થામ છે કે
બદ્ધ સ્પષ્ટ અન્ય અનિયત વિશેષ અને સંયુક્ત એવા જે છ વિભાવ પરિણામો છે તે સમસ્ત સંસાર અવસ્થા યુક્ત જીવના છે.
બરાબર,
શુદ્ધ જીવ સ્વરૂપ અનુભવતા જીવના નથી,
જીવના નથી, જીવમાં નથી. સંયોગ સંબંધ છે. દૂધ ને પાણી માફકે, દૂધ ને પાણી નું દ્રષ્ટાંત બહુ સરસ છે.
શુદ્ધ જીવ સ્વરૂપ અનુભવતા જીવના
અનુભવતા નથી.
કેવા છે વધિષ્ટાદી વિભાવ ભાવ સ્ફુટમ પ્રકટપણે ઉપજ્યા થકા વિદ્યમાન જ છે, તો પણ ઉપર ઉપર જ રહે છે.
વિદ્યમાન છે પણ અંદરમાં બેસતા નથી, બહાર લોટે છે. બસ
ઉપરી તરંત,
ઉપર ઉતર, બસ
ઉપર ઉપર જ છે, એટલે ભીતરમાં
નથી, ભીતરમાં નથી. બસ
ભાવાર્થામ છે કે જીવનો જ્ઞાન ગુણ ત્રિકાળ ગોચર છે. જીવનો જ્ઞાન ગુણ ત્રિકાળ ગોચર છે, તેવી રીતે રાગાદી વિભાવભાવ જીવ વસ્તુમાં ત્રિકાળ ગોચર નથી.
આ જીવનો જ્ઞાન ગુણ ત્રિકાળ ગોચર શું લેવો એમાં? ત્રિકાળી ગુણ લેવો કે ઉપયોગ લક્ષણ લેવો?
આ તો બધું
ગુણભેદ થી જુઓ તો ગુણ ત્રિકાળ છે અને ઉપયોગ લક્ષણ કયો અનાદિ અનુ ત્રિકાળ જ છે. રાગ નવો ઉત્પન્ન થાય છે ને ચાલ્યો જાય છે, પણ
ઉપયોગ
જાતો નથી. એ તો એની સાથે સાથે અન્વયરૂપ છે, રવિની સાથે અન્વયરૂપ છે, અન્વયરૂપ છે. આ વ્યતિરેક છે, જુદો ભયો જાય છે રાગ નો. એમ
સંબંધ
જ નથી, પણ આટલો તો વ્યવહાર રહ્યો છે. પાંચસો પાના ઉપર પણ એ જ વાત લીધી છે. કર્મકૃત રાગાદી જે ભાવો છે એના જ્ઞાન સુધી રે અને જ્ઞાન નો વિભાગ મસ્ત થઈ ગયો છે, જાણતો નથી. એટલે એમાં પોતા પર વર્તે છે. એટલે વ્યવહારનો નિષેધ ના આવ્યો. વ્યવહાર છે ખરો, એટલો જો વ્યવહાર ન હોત તો અજ્ઞાન નો જન્મ ન થાત. સર્વથા જો પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસતા ન હોત સર્વથા તો જ્ઞાતાગ્નિનો વ્યવહારની વાત જ ક્યાં રહી. પણ એટલું તો છે, એમ તો પાંચસો પાના ઉપર લખો, એના જ્ઞાન સમયે એટલે જેવો રાગ સુખ દુઃખ છે એવું એ જ્ઞાન થાય છે, એ જ વખતે આ જ્ઞેયને હું જ્ઞાન ભૂલી જાય છે. અને પરમાં આત્મબુદ્ધિ કરે છે, એટલે પર જ્ઞેયોમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. કરતા કર્મ ની વાત તો લીધી જ નથી, કેમ કે આત્મા કરતા જેને રાગ કર્મ છે એવો નિશ્ચય નથી ને વ્યવહાર નથી. એ એમાં છે કે કરતા કર્મ નો નિશ્ચય વ્યવહાર કઈ નથી, બે શબ્દો લીધા. એટલે પાંચસો પાના ઉપર કરતા ને કર્મ કરતા નિશ્ચય થી પણ કરતા કર્મ નથી ને વ્યવહારે કરતા કર્મ નથી, વ્યવહારે જ્ઞાતા છે એટલું લીધું છે. કેમ કે જાણવાનો સમય ભૂલે છે, કાં જ્ઞાન નું જ્ઞાનત્વ અને કાં જ્ઞાન નું અજ્ઞાનત્વ કરી બેસે છે. એટલી વાત તો નક્કી છે, અનાધિકાર નું જ્ઞાતા વ્યવહાર એને સત્યાર્થ લાગે તો અજ્ઞાન થઈ જાય છે. એમ શેટિકાની ગાથા કહે છે કે આ વ્યવહાર પણ ને જાણે છે એ સત્ય લાગે તો આત્મનો રાખ. એટલો વ્યવહાર એને રાખ્યો છે
શરૂઆતમાં. એટલું કીધું વ્યવહાર, એટલું ગયે ગયા એટલો વ્યવહાર છે.
હા, એટલું કીધું. જેમ ખરી વ્યવહાર એ રીતે સફેદ કરે છે એમ એવી રીતે રાખ્યો.
જો આ સાચું હોય તો શું થાય?
સાચું હોય તો આત્મનો નાશ થઈ જાય. એટલે સાચું લાગ્યું છે એ અજ્ઞાન સંસારમાં થયો. હવે એને એમ કે છે કે તારી વાત ખોટી છે, તને જે ભાસ થયો છે કે હું એને જાણું છું. કર્મકૃત રાગને જ્ઞાન જાણતો નથી, પણ જ્ઞાન તો આત્માને જાણે છે એ સમયે. અને એ સ્થિતિ છે પાછી, જો જ્ઞાન આત્માને ન જાણતો હોત તો જ્ઞાન જ ન હોત. પાછું એમ લખ્યું છે કે એ જ્ઞેય અને જ્ઞાન એમ શબ્દ વાપરો છો, અજ્ઞાન નથી વાપરો.
જ્ઞાન
કેવું નામ રખાય? જ્ઞાનમાં આત્મા જણાય તો જ
જ્ઞાન છે,
જ્ઞાન કહેવાય, નકર તો જ્ઞાન ન કહેવાય. એટલે એના ઉપયોગમાં જ્ઞાયક તો જણાય છે, બાળકો પાલ સૌને, એટલી તો સ્થિતિ છે. અને સામે કર્મકૃત રાગ પણ અનાદિકાળનો ઉત્પન્ન થઈ ગયો છે, એને જાણવાના સમય એમ કહ્યું. એટલે જ્ઞાતાજ્ઞનો એટલો વ્યવહાર અનાદિકાળનો રહ્યો છે. એટલે જ્ઞાનમાં જણાય છે તો જ્ઞાયક આત્મા, અને ભાષે છે આજ્ઞા જણાય છે. એટલે જેનો પાસ થાય છે એને જાણે છે, એનું સ્થાન કરીએ છે. એટલું એમાં લીધું છે. સેટિકામાં આપણે એટલું લીધું કે જો વ્યવહાર શબ્દ રાખ્યો છે એમાં, એટલો વ્યવહાર. અને એ વિચાર જ્યારે પહેલો મતન કર્યો ને ત્યારે એ વિચાર પણ આવ્યો હતો, અજ્ઞાની છે એને વ્યવહાર તો હોય નહીં, નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય. તર્ક તો આવતા હોય, પ્રત્યેક કાળે તર્ક તો આવે, પણ ત્યાં વ્યવહાર નહીં નથી લીધો કે વ્યવહારે એવો તો વ્યવહાર કરો છો એમ છે ને. ઘરે
એમ જ છે, વ્યવહાર નહીં નથી.
કદાચ આ તો કઈ નથી, વ્યવહારને લીધો હોય તો કોઈ પ્રશ્ન નથી, આ તો વાત કરું છું. એટલે એને જાણે છે એટલો જ્ઞાતાજ્ઞનો વ્યવહાર. આ શેટિકામાં એમ કહ્યું, જો પરમાર્થ એવે વિચારવામાં આવે તો એમ છે કે નહીં, એમ નથી. જો એમ હોય તો પરમાર્થે જ્ઞાતાજ્ઞનો સંબંધ એની અને થઈ જાય તો આત્માનો નાશ થઈ જાય, એમ તો બનતું નથી. એમ કરીને એનો નિષેધ કરીને અંદરમાં આવ્યો. જ્ઞાતાગ્નિનો વ્યવહાર આવ્યો છે, રહ્યો છે, પણ એનો નિષેધ કરે છે જ્યારે, ત્યારે અંદર અભેદ જ્ઞાતાગ્નિનો નિશ્ચય પ્રગટ થઈ જાય છે. એને જ્ઞાયાકાર અભેદ જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે એમ. ચારે બાજુ સંતોની વાણી મળતી આવે છે આ રીતે, એ મેં તમને અત્યારે વાત કરી. હવે ભૂલ કેમ થાય છે, ક્યાં થાય છે, કે અનાદિકાળથી જીવની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું નથી. અને ઇન્દ્રિય જ્ઞાન વડે દ્રવ્ય ઇન્દ્રનું અવલંબન લઈને, જ્ઞેયોનું આલંબન લઈને એ પ્રવર્તે છે. એટલે એનો અભ્યાસ ને અભ્યાસ એવો થઈ ગયો છે કે હું ઉપરને જાણું જ છું, નિષેધ નથી આવતો. નિષેધ નથી આવતો એટલે કર્મકૃત રાગને હું જાણું છું એમ જ એને પાસે છે. જાણતો નથી આને હું, મારામાં તો જ્ઞાન થાય છે, એ જ્ઞાનમાં જ્ઞાયક ગણાય છે એમ આવું જોઈએ એ સમયે. એને બદલે જેનો પ્રતિભાસ થાય છે એના ઉપર લક્ષ કરે છે. એટલે જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું, એકતા થઈ ગઈ, અને પોતા પણ એ જાણતો એમ શબ્દ છે. કાંતો પણ અને પોતા પણ જાણતો, પર એટલે કર્મકૃત રાગ. એને જાણીને આ એનું ભેદ જ્ઞાન નથી ને, જ્ઞેય ને જ્ઞાન ભિન્ન છે. હવે તમને શું વિચારો આવ્યા? આ બરાબર છે. અને બેન, કોઈ કોઈ સંજોગોમાં અત્યારે ખૂબ સ્વાધ્યાય કર્યો, ઉઠીને તરત જ સદુપયોગ અધિકારમાં સારી નહીં ચાલે, ઘણું ઊંચો છે સદુપયોગ અધિકાર. હવે તમે એક વખત એને સ્વતંત્રપણે સ્વાધ્યાય કરી લીધો, કરવા જેવું લાગે છે. એમ આવે છે સ્પષ્ટ,
છીએ.
અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન તો છે, ભેદ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન, અને ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ આવતો જ નથી, કેમ કે એને જ્ઞાનમય છે. આખું જગત જે જ્ઞેય છે, ખરેખર જ્ઞેય તો એ છે, પૂરતું જ્ઞેયનું જ્ઞેય છે. શરીર આદિ છે, જ્ઞાનનું જ્ઞેય નથી શરીર, પણ જ્ઞેયનું જ્ઞેય છે. હવે એ જે જ્ઞેયનું જ્ઞેય છે એને બદલે જ્ઞાનનું જ્ઞેય છે એમ માન. ઇન્દ્રિય જ્ઞાન ખરેખર તો જ્ઞેય છે ને બે, એ જ્ઞાન તો છે નહીં, જે આત્માને તિરોભૂત કરે છે બે, એ તો તિરોભૂત કરનારું છે. હવે છે જ્ઞેય માને છે જ્ઞાન, એટલે એવું ઇન્દ્રિય જ્ઞાન હોવાથી હું પરને જાણું છું, એ પક્ષ કેવળ જ્ઞાનને આગળ કરીને પક્ષ દટ કરે છે. કેવડી લોકાલોકને જાણે છે, લોકાલોકને જાણતા હોવા છતાં એને મોહનો ઉદય થતો નથી, મમતાનો ઉદય થતો નથી, કષાયનો ઉદય થતો નથી. માટે હું પણ પરને જાણું છું એ દોષ નથી, એમાં કંઈ કષાયની ઉત્પત્તિ થતી નથી. હવે કેવળ જ્ઞાન છે નિરાલંબી, આત્માલંબી, ઇન્દ્રિય જ્ઞાન છે પરાલંબી. પરાલંબી ને સ્વાલંબી બેને સરખું એક કક્ષાએ માનીને એ લોકાલોકને જાણે છે, હું પણ જાણું, કઈ દોષ લાગતો નથી. કોઈ સંજોગોમાં સમય દર્શ નહીં થાય, અસાધારણ ગુણ છે, અસાધારણ. અનુભવ કરવો હોય તો હું પરમે જાણતો નથી એ જ આવે છે, બીજું કઈ આવતું નથી. એમાં જ્ઞાન નો દોરો નથી, અજ્ઞાન નો નાશ થાય છે.
અજ્ઞાન નો નાશ આ રીતે થાય છે.
બીજું કેવળી લોકાલોકને જાણે છે, વ્યવહારે જાણે છે, એનું કારણ શું? નિશ્ચય પોતાને જાણે છે, વ્યવહારે પરને જાણે છે લોકાલોક. નિશ્ચય પોતાને જાણે છે એટલે એનું આલંબ લઈને જાણે છે, એટલે નિશ્ચય અભેદથીને જાણે છે, એટલે એ બરાબર છે. ઉને જાણે છે એ આલંબન વિના જાણે છે, લક્ષ વિના જણાઈ જાય છે. જાણતો નથી, પણ એની સ્વચ્છતામાં દર્પણમાં આવ્યો હોય પ્રતિબિંબ કે સમાન. એનું લક્ષ લોકાલોક ઉપર છે જ નહીં, છતાં લોકાલોક પોતાના જ્ઞાન દર્પણમાં પ્રતિભાસે છે. પ્રતિભાસ ઉપર લક્ષ નથી કેવળી, અજ્ઞાની તો લક્ષ જ્ઞેય ઉપર છે, પ્રતિભાસ ઉપર નથી. પ્રતિભાસ ઉપર આવી ગયું એમાં, આમ છે ને, મારા જ્ઞાનમાં આ પ્રતિભાસ છે, એ પ્રતિભાસ મારો નથી કે મારો છે, એ ક્યાં એને સૂક્ષ્મ ખ્યાલ છે પ્રતિભાસ, એ તો હું આને જાણું છું બસ. બાકી કેવડી ભગવાન લોકાલોકને જાણે છે એ વાત સાચી છે, જણાય છે પણ જાણતો નથી એક, અને એનું બિલકુલ આલંબન નથી, એનું લક્ષ નથી, લક્ષ વગર જણાય છે. ઇન્દ્રિય જ્ઞાન લક્ષ પૂર્વક જાણે છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન ને કેવળ જ્ઞાન ને એક મહિનો સમજાય છે. ઇન્દ્રિય જ્ઞાન પરને લક્ષ પૂર્વક જાણે છે, કેવળી લોકાલોક જણાય છે પણ એનું લક્ષ નથી, બિલકુલ નથી, એક પૈસા વાળી નથી. આખો લક્ષ ઉપર આધાર છે, જ્ઞાનનો લક્ષ સૌ ઉપર છે કે પર ઉપર છે. હવે આપણે છદ્મસની વાત વિચારીએ, છદ્મસની વાત વિચારીએ તો ચોખ્ખો પાડશે. અતિરિય જ્ઞાન આત્માને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન પર જાણે છે, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન નું પર ઉપર લક્ષ છે, સમ્યક દ્રષ્ટિનું પણ હો હું સમ્યક દ્રષ્ટિની વાત કરું, પણ સત્તાવાળમાં એ જ્ઞાન જેટલો ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર છે, બે ભાગ પડી ગયા છે ને, બે ભાગ તો જેટલો ભાગમાં પરાલંબી જે ઇન્દ્રિય જ્ઞાન છે, સમસ્ત ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થાય તો સંયમ છે. હવે આ અસંયમી છે, અસંયમ છે ને ચોથા ગુણ સ્થાનવાળો. એટલે સમસ્ત ઇન્દ્રિયનો વ્યાપાર બંધ નથી થયો બેન. થોડો ઇન્દ્રિયનો વ્યાપાર છે, જેટલો ઇન્દ્રિયનો વ્યાપાર છે એના દ્વારા એ શરીરને રાગને બધાને જાણે છે. બાકી આત્મા તો પોતાના સ્વભાવને છોડીને પરને જાણવા જતો જ નથી. એ અતિન્દ્રિય જ્ઞાન, સસંવેદન જ્ઞાન કહ્યું. આવા વિચારો આવ્યા છે તમારે એમ કેવું તો કેવું તો બોલી દો, તમે કઈ ચર્ચા કરો, કયો તમને શું વિચારો આવ્યા, તમે શું ટીકા વિશે ના તમને ભાવ આવ્યા ને એ સંબંધે. હા, એ સરખાવાનું હતું,
સરખું લાગ્યું હતું મને.
હા, સરખું જ છે, સરખું છે, સરખું છે. વ્યવહાર રાખ્યો જ્ઞાતાગ્નિનો, આમાં પણ જ્ઞાતાગ્નિનો સમીચારમાં વ્યવહાર રાખ્યો.
પછી કીધું કે આ જો સાચું હોય તો આત્માનો નાશ થઈ જાય,
નાશ થઈ જાય
એવી રીતે.
એટલે દ્રષ્ટિમાં આત્મા આવે નહીં, બસ એ બોમાં સાચું લાગ્યું,
જાતવાદી ઉત્પન્ન થઈ ગયા,
ઉત્પન્ન થઈ ગયા.
એનો નિષેધ,
એટલે એનો નિષેધ કરે જ્ઞાતાગ્નિ. જ્ઞાતાગ્નિનો નિષેધ મૂળ અનુભવ માટેની ચાવી છે, ઉપરને જાણતો
નથી.
તો બધાને અનુભવ સિદ્ધ છે. આ વાત જે છે ને એ અનુભવથી સિદ્ધ થયેલી અને થાય છે જગતના જ્ઞાનીઓને, અને ભવિષ્યમાં એ થશે. હો
બરાબર,
જ્યાં સુધી અંદર શલ્ય કર્યું છે ઉપરને જાણો છો એવું અભિપ્રાય છે ત્યાં સુધી ઉપયોગ બહાર રહેશે, એનું નામ અધ્યવસાન છે. પરને જાણવાનું નામ પાપ,
પાપ
મોટું પાપ. પરને જાણું છું એમાં શું દોષ કે પરને મારી શકું, જીવાડી શકું, કરતા બુદ્ધિનો જે દોષ છે એવો જ જ્ઞાતા બુદ્ધિનો દોષ છે. અને જ્ઞાન જે ભાવ આવે છે, બે ચાર પાંચ વખત તમે બોલ્યા કે ભાઈ આપણે આપણું કરવાનું, બાકી કોઈને સમજાવવાનું કામ છે. તમે વૈરાગ આવી જાય તમને પ્રસંગોપાત, મને એ ગમે છે, સમજી ગયા, મને એ ગમે છે, કાંઈ નથી વાત કરવાની. કોક પીવો, કોક નીકળશે, આપણે કહેવાનો ભાવ આવે છે, ગ્રહણ કરશે, એનાથી પ્રાપ્ત થશે. બાકી આ વિષય બહુ ગમન ને સૂક્ષ્મ છે, અંતર મંથનનો વિષય છે. કેવળ મારું કે તમારું સાંભળે અને બેસે એમ નહીં, છતાં એટલું મને લાગ્યું છે છેલ્લા 10 વર્ષમાં ગુરુદેવને યાદ પછી એટલું લાગ્યું છે કે આ વાત ગુરુદેવ કહી ગયા હતા એ વાત એમાંથી ખેંચી, નિશ્ચયની વાત ખેંચી, અને મેં બાર મૂકી આત્મા પરને જાણતો નથી, જાણતા જાણે છે. એનાથી ઘણા જીવો નિશ્ચયના પક્ષમાં આવ્યા છે એમ દેખાય છે. એટલે આપણી જે મહેનત છે એ નકામી નથી, સરળતા. અને છતાં કોઈ બુધું હોય અને ન પકડાય તો એને આપણે નવું કામ જે ઉપાય નથી, અટાણે કાર પાક્યો નથી એનું, બસ પરને જાણવાનો પક્ષમાં છે. સ્વપર પ્રકાશક કે પરને જાણું એક જ છે. આ બાચ્યાય ભાઈ છે, ભાઈ કઈ છે,
બે વ્યવહાર છે,
બે વ્યવહાર છે,
બોલો અસદભૂત ને અસદભૂત,
સદભૂત વ્યવહાર છે,
ઉપચરિત સદભૂત છે.
હા, ઉપચરિત કઈ છે એની વાત. એટલે આપણે આપણું કરો, અને જો કોઈ પીલાબેન જેવા પાત્ર જેવો તો હોય તો પકડે તો પકડી લઈએ, ગણાય પકડું ખરું, નથી પકડો એવું કઈ. આપણા ગ્રુપના જે થયો એને તો બરાબર બેસી ગયું છે. કોકને ના બેસવું હોય ગમ, પણ બેસે એના આપણે ટકા લેવા, જમે આપણે જમે સાઈડ રાખીએ. ચોપડામાં ઉધાર નહીં, આ નથી સમજતો એ આપણો ચોપડામાં નામ નથી. આ સમજે છે, આ કાંઈક સમજે છે, કાંઈક એનું નામ છે ચોપડામાં. નોંધ, બીજો તો ઉપાય નથી. કેમ કે મંત્ર છે, થવાયું ધ્યાન કર્યું છે, ધ્યાનદાર. હવે કોણ એને કેળવે, પરની પર્યાયને પોતાની પર્યાય થવાયું થાય છે એને ફેરવનાર નથી, તો આ કેમ સમજતો નથી? મને તો હવે પેલા બહુ લાગતું હતું, હવે કાંઈ લાગતું સાફ થઈ ગયું છું નહીં. ઉપાય નથી, બાકી ઢગલા પગ વ્યવહારના કથન છે. ઢગલા પગ જ્યાં જો અહીંયા વ્યવહારના કથન છે, એક લાઈન મૂકી વ્યવહાર સગળ ઉતારને આશ્રય સામે દર્શન. એ જો ટંકોત્રીર્ણ જ્ઞાનની ગાથા થઈ ગઈ હોય તો લાખ વાત આવે ને ભલે, હા હા વ્યવહાર સાચો ના લાગે.
હજી પરને જાણવાનો નિષેધ તો આવે, હજી પરને જાણવાનો નિષેધ તો આવે કે પરને હું જાણતો નથી, પણ સબળ પ્રકાશક નો નિષેધ નથી.
બહુ મુશ્કેલ છે એ કુંદકુંદ ભવને ખબર હતી. કેવળી ને સ્વપર પ્રકાશક એ નિષેધ કરવા માટે વ્યવહાર નહીં થઈ જવા, કેમ કહ્યું મૂળ કથા કેવળી માટે દ્રષ્ટાંત આપ્યો, કેવળી નો સામાન્ય જીવને સમજાવવા માટે. કેવળી જેવા ભગવાન સ્વને પર બધું જાણે છે, વ્યવહાર એનું કથા. એકલા સ્વને જાણે છે એ નિશ્ચયનું કથા, મૂળ ગાથા છે. આપણે વાત થઈ ગઈ હતી, જેને જાણે એને અભેદ થઈને જાણે જ્ઞાન, જેમાં અભેદ થતું નથી અને એને જાણે છે એમ કેવું તો ઉપચાર વ્યવહાર છે. ઠીક છે, સ્વપર પ્રકાશક વ્યવહાર કેવળી નો શુદ્ધ જ્ઞાની સાધક ની વાત નથી કરતા. પ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું છે, કેમ કે એનું આલંબન નથી, એમાં એ જ્ઞાન તન્મય થતું નથી, ખાલી પ્રતિભાસ થાય છે. બસ દર્પણમાં જેમ પ્રતિભાસ થાય છે બધા પદાર્થ, લોકાલોક ઝલકે છે પણ સો લોકમાં આ કાંઈ મને દેખાતું
નથી.
ટંકોત કરીને વાત કરી છે, સદા સુખ ને તો કોઈ કોઈ જ્ઞાનીઓ બોલે થઈ ગયા છે, પણ બેન વ્યવહારનો પક્ષ છૂટવો બહુ મુશ્કેલ, અને એમાં આ પક્ષ છૂટવો, એટલે જ્ઞાતાજ્ઞનો વ્યવહાર છે એનો નિષેધ કરવો, એમ છે ન હોય ને નિષેધ કરવો નહીં, છે
એનો નિષેધ કરવાનું છે.
એમ ન હોય
એ
છે ને એમાં ભૂલ્યો છે એનો નિષેધ કરતો, એમ એ ખોટું છે. ન્યાય બહુ સારો છે અને એ મળે છે 500 પાના ઉપર,
500 પાના ને ચેટકાની ગાથા,
ચેટકાની ગાથા 500 પાના મળી જાય.
કરતા કરમ ની તો વાત જ નથી કરી, કરતા કરમ તો સંબંધ છે જ નહીં,
ચર્ચા કરી. કે એટલી બેન અજ્ઞાની પણ ઉપયોગ તો પ્રગટ થાય છે. સ્વચ્છતા ચોથા પોઈન્ટે, ચોથો પોઈન્ટ, હા ચોથો પોઈન્ટ મારી બેનને બે સમજાય.
કોઈ એમ કહે કે મારી પાસે તો ઉપયોગ છે ને ઉપયોગ કોઈ દી ઇન્દ્રિયાનો થયો જ નથી, ઉપયોગ ઉપયોગ રૂપ જ રહે છે. કોઈ એમ લેતો હશે તો ભાઈ ઉપયોગ ઉપયોગ રૂપ તો રહેતો જ નથી, કાં તો ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાન રૂપ પરિણામે થઈ ગયા ને કાં ઇન્દ્રિય જ્ઞાન રૂપ પરિણામે
એ ઉપયોગનો સદુપયોગ થાય ને કાં ઉપયોગનો દુરુપયોગ થાય એમ જ થાય. જો ઉપયોગ ઉપયોગ રૂપિયો છે તો પછી આ ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણીને મોહ ઉત્પન્ન કેમ થાય છે, કોણે કઈ જાણવી?
એમ કહે છે કે ઉપયોગની પર્યાય જુદી છે ને ઇન્દ્રિય જ્ઞાનની પર્યાય જુદી છે.
બે પર્યાય ન હોય, પર્યાય એક જ છે.
જ્ઞાનની
પર્યાય બે એક જ છે, એમાં ઇન્દ્રિય જ્ઞાનની ઉપાધિ થઈ ગઈ છે એટલે જ્ઞાનનું અજ્ઞાન થકેલું છે. જ્ઞાનનું જ્ઞાન તો નથી રહ્યું તો એને બંધ ન થાત.
હા એ દોષ નહીં હોતા તો બંધ કે
છે કે બંધ થયા થાય છે. ઇન્દ્રિય જ્ઞાન બંધનું કારણ કે બંધનું કાર્ય અને બંધનું કારણ બે શબ્દ છે. એટલે ઉપયોગ જે છે એ ઉપયોગ એને તિરભૂત થઈ ગયો છે, ઉપયોગ એને દેખાતો નથી, એને ઇન્દ્રિય જ્ઞાન દેખાય છે. એ તર્ક બરાબર નથી.
ઘણા લોકો એમ કહે છે
ભલે કે એમાં કઈ છે, ઉપયોગ ઉપયોગ રહ્યો છે પણ ઉપયોગ છે એમાં શું જણાય છે એ કઈ તમને અમને કહેશો? તો ઉપયોગમાં તો આત્મા ગણાય છે, તું તો કહે છે મને આ પદ ગણાય છે, તો તારો ઉપયોગ ક્યાં રહ્યો? તું જે ઉપયોગ કહેશ એ ઉપયોગ ક્યાં રહ્યો? ઉપયોગમાં આત્મા ગણાય છે એમ કહેતો હોય તો બરાબર છે, તો ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન થઈ ગયો તું, તો ઇન્દ્રિય જ્ઞાનનો પરનો નિષેધ આવી ગયો તને. એટલે એ કુતર્ક છે બધા ખોટા કાંઈ થાય. જ્ઞાનનું જ્ઞાનત્વ અને જ્ઞાનનું અજ્ઞાનત્વ કોને લીધું છે એનો અર્થ સમજાવો તમને. ઉપયોગ તો છે, જ્ઞાન તો છે, પણ જ્ઞાનનું અજ્ઞાનત્વ તે કર્યું છે. તને મિથ્યાત્વ છે કે સમ્યક દર્શન કે બતાવ મને? મિથ્યાત્વ છે તો જે જ્ઞાનનું અજ્ઞાન કર્યું, જ્ઞાન ક્યાં રહ્યું? ઉપયોગ અશુદ્ધ ઉપયોગ થઈ ગયો એ તો. આહા રાગની આ એકત્ર થયું, રાગનો યોગ કર્યો, ઉપયોગ એ તો અજ્ઞાન હો ગયા ને જ્ઞાન ક્યાં રહ્યા? એવો ઉપયોગ છે તો બંધ કેમ થાય છે, નિંદ્રા કેમ થતી નથી? સમજાવો તો ખરા તમે.
એટલે ભાઈ અગર બે પર્યાય હોય, ઇન્દ્રિયની પર્યાય જુદી હોય ને ઉપયોગની પર્યાય જુદી હોય તો બંધન ના સંસારની સિદ્ધિ ન થાય?
ના, એક જ પર્યાય ઉલટી પડે છે, સમજી ગયા? એ જ્ઞાનનો શું દોષ કે આત્માને જાણતો નથી, એ જ્ઞાનનું જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાન એ કર્મનો બનશે બસ. કાં સમ્યક જ્ઞાન હોય અને કાં મિથ્યા, કાં સસમય હોય અને કાં પરસમય હોય, સમજાવો. ત્રીજી તો કોઈ વ્યાખ્યા છે નહીં, ત્રીજી વ્યાખ્યા ક્યાં છે? એ તો વિવિક્ષાનો અભાવ કરીને ઉપયોગ લક્ષણ કર્યો છે. બાકી કઈ કાળ છે પૂરો એમાં કઈ વાત ના ભાગ નથી. આપતો જણ હોય ને તો પણ પર્યાય પાકે ત્યારે કામ પાકે.
એ ઘરમાં રહેતા હોય તો એ કઈ કહી ના શકાય ને, કેમ કે એ પોતાની પર્યાય પોતે કરતા નથી, ફેરફાર કરનાર કરને વાળા નહીં.
આપણે એને વધારે ઠપકો ના આપવાય, કેમ કે ઠપકો આપે તો શું થાય ખબર છે? કે એનો જ્ઞાયક આત્મા ને એનો રાગ એની એકતા તે જોઈ તો એ ભગવાન એનાથી જુદો જ ન જોયો તો એને ભગવાન જો ને યોગ્યતા ભિન્ન છે ભગવાન ભિન્ન છે આપણે આનંદ કરીએ એ દુઃખી થાય ને આપણે આનંદમાં કરીએ આપણે શું કરી બીજું તો એના અજ્ઞાનથી દુઃખી થાય એને બચાવવાનો ભાવ આવે પણ કોઈ બચાવી શકે કોઈ બચાવી શકે આ યોગ્યતા શરણમ બસ
રાવણના પુત્રો તો મોક્ષમાં ગયા
હે
રાવણના પુત્રો તો મોક્ષમાં ગયા ને રાવણ નરકમાં ગયા હવે કોણ બચાવી
કોણ બચાવે કેટલો ક્ષેત્ર મનુષ્યનો મોટું છતાં ચારે બાજુ જૈન ધર્મ વ્યાપક હતો એ ક્યાં ભારત ક્યાં લંકા એ તો વિદ્યાધર બધા ઉપર આકાશ કરી એ છતાં જૈન ધર્મ બોલો એના દીકરા મોક્ષમાં ગયા પિતા પુત્ર નો કઈ સમય છે એ દરેક જીવ સ્વતંત્ર અને એની પર્યાય સત હેતુ બસ એટલું તમે મનમાં લ્યો તો આપણને કાંઈ તકલીફ નથી એટલું ખરું કે એમ મને લાગે છે કે સમજવાનો પ્રયત્ન કરવા કરતા સમજાવવાનો પ્રયત્ન કોઈ કરે છે એ એના આત્મા માટે નુકસાન છે બસ એટલું મનમાં લાગે છે બસ શું થાય શું થાય નકર એમ થાય કે હું સમજવાનો પ્રયત્ન કરું છું બસ તો એટલું જ બહાર ખુલ્લું રાખે ને તો એને લાભ થાય તમે આમ માનો નિયમ છે કઈ કલશ કયો છે બહાર મો લેવાનો છે
ચેતના લક્ષણ
વડે જ આત્મા જણાય ચેતના લક્ષણ ઇન્દ્રિય જ્ઞાનમાં ક્યાં છે? ઇન્દ્રિય જ્ઞાન તો અચેતન ને જળ કહ્યું, પૌદ્ગલિક કહ્યું, મૂર્તિક કહ્યું બેન. આ જોઈએ તો આમ સ્પષ્ટ છે.
અશુદ્ધ પણ રૂપ કલુષતા કાદવ થી સર્વથા ભિન્ન થાય છે.
આ સ્વસ્વભાવ રૂપ થાય છે એની વ્યાખ્યા કરી કે ભાવ કર્મ થી ભિન્નપણા નો અનુભવ થાય છે.
ચારે ગતિમાં ભમતો અટકી ગયો છે. ચારે ગતિમાં ભમતો અટકી ગયો એટલે કે ચાર ગતિમાં ભમ્યો નથી,
અટકી ગયો છે, ભેગો જ નથી. અને એમ લઈએ તો હવે ભાવ કર્મ થી સર્વથા ભિન્ન થયો તો હવે પાંચમ ગતિમાં જશે, ચાર ગતિમાં નહીં જાય. એમ ધ્રુવમ છે ને પંચમ ગતિ, એમ કેમ કે આને વેદના થઈ ગયું ને, સર્વથા ભિન્ન થયો ને, એમ સ્વભાવ ભાવ થયો ને, વિભાવ હતો એ ટળી ગયો, એમ ચારે ગતિમાં ભમતો અટકી ગયો. પેલા ભમતો હતો, હવે નહીં ભમે, કેમ કે અનુભવ થયો. એમ
વળી કેવો છે કે સ્વયં શાશ્વત દ્રવ્ય રૂપ વિદ્યમાન જ છે.
દ્રવ્ય રૂપ વિદ્યમાન જ છે.
વળી કેવો થાય છે કે ચેતન વસ્તુના પ્રત્યક્ષપણે આસવાથી અદ્વિતીય ગોચર છે, મોટો જ્ઞાની એવો છે.
હવે કેવો થાય છે, વળી કેવો, ઓલો વળી ઓલો તો હતો, હવે કેવો થાય છે, એમ કહ્યું. ચેતન વસ્તુ ના અનુભવ સંસ્કૃતમાં છે ને,
અનુભવ એટલે પ્રત્યક્ષપણે
આસ્વાદ, આસ્વાદ
દરેક કલશમાં એ તો પ્રત્યક્ષપણે આસ્વાદ,
પ્રત્યક્ષપણે આસ્વાદ,
પ્રત્યક્ષપણે આસ્વાદ થી એક એટલે કે અદ્વિતીય ગમે એટલે ગોચર છે, મોટો જેની એવો છે. તે સુખગુણ સંસાર અવસ્થામાં અશુદ્ધપણાને લીધે પ્રકટ આસ્વાદ રૂપ નથી, અશુદ્ધપણું જતા પ્રકટ થાય છે. તે સુખ અતિન્દ્રિય પરમાત્માને હોય છે. તે સુખને કહેવા માટે કોઈ દ્રષ્ટાંત ચારે ગતિઓમાં નથી, કેમ કે ચારે ગતિઓ દુઃખરૂપ છે. તેથી એમ કહ્યું કે જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે જીવ પરમાત્મા રૂપ જીવના સુખને જાણવાને યોગ્ય
છે. અનુભવ થાય ત્યારે સિદ્ધ પરમાત્માનું સુખ કેવું છે એ જાણી શકે.
કેમ કે શુદ્ધ સ્વરૂપનું અનુભવતા, શુદ્ધ સ્વરૂપ અનુભવતા અતિન્દ્રિય સુખ છે,
બસ સુખ પ્રગટ થાય છે
એવો ભાવ સૂચવ્યો
છે.
કોઈ પ્રશ્ન કરે છે કે કેવું કારણ કરવાથી જીવ શુદ્ધ થાય છે. ઉત્તર આમ છે કે શુદ્ધ નો અનુભવ કરવાથી જીવ શુદ્ધ થાય છે.
આ ક્રિયા કઈ એક જ, શુદ્ધ નો અનુભવ કરવાથી જીવ શુદ્ધ થાય છે,
બસ
એક જ ક્રિયા છે, શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા, શુદ્ધ નો અનુભવ કરે તે શુદ્ધ થાય. આ મૂળ ચીજ છે,
આટલી
વાત એ રીતે.
શુદ્ધ છે બુદ્ધિ જેવી, જેની બુદ્ધિ શુદ્ધ છે એ શુદ્ધ ને અનુભવે છે, શુદ્ધ ને અનુભવે છે એને શુદ્ધતા પ્રગટ થાય છે. શુદ્ધ છે બુદ્ધિ જેવી શું કરીને અનુભવે છે કે તત્કાળ દ્રવ્યપિંડ રૂપ મિથ્યાત્વ કર્મના ઉદયને મિટાવીને અથવા મૂળથી સત્તા મિટાવીને તથા બળથી મિથ્યાત્વ રૂપ જીવના પરિણામને મૂળથી
ઉખાડીને મિટાવીને
ઉખાડીને ભાવાર્થ આમ છે કે અનાદિકાળનો મિથ્યા દ્રષ્ટિ જીવ કાલ લબ્ધિ પામતા સમ્યક્તના ગ્રહણ કાલ પહેલા ત્રણ કરણો કરે છે. તે ત્રણ કરણો અંતર મુહૂર્તમાં થાય છે. કરણો કરતા દ્રવ્યપિંડ રૂપ મિથ્યાત્વ કર્મની શક્તિ મટે છે. તે શક્તિ મટતા ભાવ મિથ્યાત્વ રૂપ જીવના પરિણામ મટે છે. જેમ ધતુરાના રસનો પાક મટતા ગેલછા મટે છે તેમ
ધતુરો પીતો હોય ને ઉતરવા મળે પછી નસો એમ
કેવું છે બંધ અથવા મોહ કે નિશ્ચયથી અતીતકાળ સંબંધી વર્તમાન કાળ સંબંધી આગામી કાળ સંબંધી ભાવાર્થ આમ છે ત્રિકાળ સંસ્કાર રૂપ છે જે શરીર આદિ સાથે એકત્ર રૂધિ તે મટતા જે જીવ શુદ્ધ જીવને અનુભવે છે તે જીવ નિશ્ચયથી કર્મોથી મુક્ત થાય છે.
બસ જો શરીર આદિ સાથે એકત્ર બુદ્ધિ હતી છૂટે છે, શરીર રહી ગયું, શરીરની સાથે જે એકત્ર બુદ્ધિ હતી એ તૂટી જાય છે. બસ ત્રિકાળ સંસ્કાર રૂપ છે, પાછું શરીરના આત્મા એક જ છે, શરીરને જ આત્મા માને છે. એક જ બુદ્ધિ પડતા જે જીવ શુદ્ધ જીવને અનુભવે છે તે જીવ નિશ્ચયથી કર્મોથી મુક્ત થાય છે. બરાબર છે, આ મુક્તની શરૂઆત થઈ ગઈ. દ્રષ્ટિ અપેક્ષાએ મુક્ત થયો તો સંયોગમાં કોણ
આત્માનમાત્મનિ નિવેશ્ય સુનિષ્પ્રકમ એકોસ્તિ નિત્યમવબોધઘન સમંતા. આત્મા અર્થાત ચેતન દ્રવ્ય અશુદ્ધ પરિણમનથી રહિત શુદ્ધ થાય છે.
અશુદ્ધ પરિણમનથી રહિત
શુદ્ધ થાય છે,
કેમ કે શુદ્ધ તો છે, આ શુદ્ધ થાય છે એની વાત છે.
શુદ્ધ પરિણમનથી રહિત શુદ્ધ થાય,
શુદ્ધ થાય છે પર્યાય અપેક્ષાએ છે ને.
કેવું છે આત્મા કે સદાકાળ સર્વાંગ જ્ઞાન ગુણનો સમૂહ છે, એટલે જ્ઞાન પુંજ છે. સદાકાળ સર્વાંગ જ્ઞાન ગુણનો સમૂહ છે, જ્ઞાન પુંજ છે. શું કરીને આત્મા શુદ્ધ થાય છે?
આવલું છે કયું, હવે કેમ થાય છે એની વાત છે.
એનો થાય છે લિખાયા કીધું આમ અસ્થિ એમ કે છે એમ છે ઉપર એ ને. આત્મા અર્થાત ચેતન દ્રવ્ય અશુદ્ધ પરિણમનથી રહિત શુદ્ધ અસ્થિ એટલે કે શુદ્ધ છે એમ. એ શુદ્ધ
અસ્થિના બે અર્થ થાય છે, છે પણ થાય છે,
થાય છે
પણ થાય છે, થાય છે એને પોતે થાય છે એમ લીધું. ત્રીજી લીટીમાં, અને આમાં પાંચમી લીટીમાં શું કરીને આત્મશુદ્ધ થાય છે? આત્માના
આત્માની નિવેશ, એટલે કે પોતાથી પોતામાં જ પ્રવિષ્ટ થઈને.
ભૂલ વાત કહી દીધી.
આત્માનુભવ પરદ્રવી ની સહાય રહી છે,
કોઈની સહાય નથી એમાં ભાઈ, નિમિત્ત નો સહકાર નથી કઈ, વ્યવહારાત્મક તરીકે કામ કરતા નથી, દેવગુરુ શાસ્ત્ર નો સારો નથી, શાસ્ત્ર જ્ઞાન નો સારો નથી,
આમ છે કે આત્માનુભવ પરદ્રવી ની સહાય રહી છે, તેથી પોતામાં જ પોતાથી આત્મા શુદ્ધ થાય છે.
બસ આ કેમ થાય છે, શું કરીને થાય છે? બસ
પોતામાં જ પ્રવિષ્ટ થઈને.
બસ
જ્ઞાન ગુણ માત્ર અનુભવ કરતા આત્મા શુદ્ધ થાય છે, તો આમાં વિશેષતા શું છે?
શું છે? ઉપર બે શબ્દ છે ને, આત્માનુભૂતિ ને જ્ઞાન અનુભૂતિ, સંસ્કૃતમાં બે શબ્દો છે.
વિશેષતા તો કઈ પણ નથી, એ જ કહે છે કે જે આત્મ અનુભૂતિ અર્થાત આત્મ દ્રવ્ય નો પ્રત્યક્ષપણે આસ્વાદ છે.
પ્રત્યક્ષપણે આસ્વાદ આવ્યો છે
દરેક
કળશમાં. રસિક છે, રશિયા છે, રશિયા.
જે આત્મભૂતિ અર્થાત આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ છે, કેવી છે અનુભૂતિ? કે શુદ્ધ નય અર્થાત શુદ્ધ વસ્તુ તે જ છે આત્મા અર્થાત સ્વભાવ જેનો એવી છે. કેવી છે અનુભૂતિ? કે શુદ્ધ ને અર્થાત શુદ્ધ વસ્તુ તે જ છે
આત્મા, જે અનાદિ અનંત,
અનાદિ અનંત
ઈચ્છે કઈ નથી થાય છે નહીં,
જે આત્મા છે અર્થાત સ્વભાવ જેનો એવી છે,
એવી છે શુદ્ધ છે અનાદિ અનંત.
ભાવાર્થમ છે કે નિરૂપાધિપણે જીવ દ્રવ્ય જેવું છે તેવો પ્રત્યક્ષપણે આ સ્વાદ આવે એનું નામ શુદ્ધાત્મા
અનુભવ છે. આ સ્વાદ આવે એનું નામ શુદ્ધાત્મા અનુભવ છે.
ભાવાર્થમ છે કે નિરૂપાધિપણે જીવ દ્રવ્ય જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે એનું નામ શુદ્ધાત્માનું અનુભવ છે. નિશ્ચયથી આ જે આત્માનુભૂતિ કહી તે જ જ્ઞાનાનુભૂતિ છે.
બસ
એટલી માત્ર જાણીને
આત્માનુભૂતિ કયો કે જ્ઞાનાનુભૂતિ એક જ છે, એમાં કઈ ફેર નથી. આત્માનુભૂતિ ને જ્ઞાનાનુભૂતિ એમાં કઈ ફેર નથી.
આત્માનુભૂતિ
નામ દો એ તો કે દો ભાવો નહીં હોય એક ભાવ.
કામ છે કે જીવ વસ્તુ નું જે પ્રત્યક્ષપણે
આસ્વાદ આવ્યો પાછો,
કે જીવ વસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ તેને નામથી આત્માનુભવ એમ કહેવાય અથવા જ્ઞાનાનુભવ એમ કહેવાય. નામ ભેદ છે, વસ્તુ ભેદ
નથી, એક જ છે.
એક ही વાત છે દોનોકા,
હે ના? બાકી એક ही નામ જુદા એ વાત છે કે.
હા, અનુભવ ચિંતામણી રતન અનુભવ એ રસકુ અનુભવ માર્ગ મોક્ષ કા અનુભવ મોક્ષ
મને બહુ ગમે છે. એમ જાણવું કે આત્માનુભવ મોક્ષ માર્ગ છે. આ આત્માના અનુભવ સિવાય બધું બંધ માર્ગ છે.
આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે કોઈ જાણશે કે દ્વાસાંગ જ્ઞાન કોઈ અપૂરું લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાસાંગ જ્ઞાન પણ વિકલ્પ છે. આહા, તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનું
તેથી
શુદ્ધાત્મા અનુભૂતિ થતા શાસ્ત્ર ભણવાની કઈ અટક એટલે કે બંધન
એટલે કોઈને વિકલ્પ ઉઠે કોઈને વિકલ્પ ન ઉઠે અનુભવીને કોઈ શાસ્ત્ર વાંચે કોઈ શાસ્ત્ર ન વાંચે અનુભવી છે મોક્ષ માર્ગમાં છે. બસ તો ઉદય ભાવના પ્રકારો છે ઘણા. જંગલમાં વ્યા જાય ક્યાં શાસ્ત્ર વાંચે છે ધ્યાનમાં મગ્ન હોય છે. કઈ અટક નથી એટલે કઈ મદદ નથી કરતી. અથવા તો શુદ્ધાત્માનો અનુભવ થાય પછી શાસ્ત્ર ભણે તો જ સમય દર્શન ટકે એવું નથી. આત્માના અવલંબને જ સમ્યક દર્શન થાય છે ટકે છે અને પૂર્ણ થાય છે. એક જ ઉપાય બીજો ઉપાય છે સારા કળશો આવે છે સારા આવે છે જીવ અધિકાર છે ને એટલે હા